પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 309-311 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 44.
ના બચ્ચાને બકરું હોવાનો ભ્રમ છે. જન્મથી બચપણથી સંયોગમાં બકરાના ટોળામાં સહવાસ હોવાથી હું પણ એ જાતિનો છું એવો એક વગર વિચારે માત્ર સંયોગને આધીન અને પૂર્વ સંસ્કારને આધીન એક ભ્રમ છે. જીવને પણ અનાદિની જે સંસાર અવસ્થા અને એનો અનુભવ છે એ અનુભવથી હું એક સંસારી છું એવો સંસ્કાર અનાદિનો છે ને એ ભ્રમમાં એ અનાદિથી રહેલો જીવ છે. સિદ્ધાંતમાં એમ કીધું ને તેમ પર અને વિભાવની વચ્ચે રહેલા આ જીવે પોતાને પર અને વિભાવરૂપ માની લીધો છે એટલે એવો એને અનાદિનો જે સ્વીકાર છે એનું કારણ જે સંયોગો અને જે વિભાવોની વચ્ચે એનું રહેવું છે એવો હોવાનો જે એને અનુભવ છે. કેમકે અનુભવ તો વર્તમાન અવસ્થાનો છે ને, તો વર્તમાન અવસ્થામાં વિભાવ છે, વર્તમાન અવસ્થામાં જે જ્ઞાન પ્રણય છે એનો વિષય પદ્રવ થાય છે, એનો વિષય પદ્રવ પ્રણય ક્યારે થયો નથી. એક વિચાર એમ આવ્યો કે જો જ્ઞાનના વર્તમાન અવસ્થાના અંતરંગ સુધી પણ ન પહોંચે તો ત્રિકાળી દ્રવ સામાન્ય જે છે જે દ્રવનું અંતરંગ છે ત્યાં સુધી કઈ રીતે પહોંચે. 15મી ગાથામાં એમ કહ્યું કે સામાન્યનો આવિર્ભાવ કરવો અને વિશેષનો આવિર્ભાવ કરવો. ત્યાં વિશેષ જ્ઞાન એટલે જ્ઞાકાર જ્ઞાન લીધું છે, જ્ઞાનનો આવિર્ભાવ કરતા અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરતા જ્ઞાન પ્રત્યક્ષ અનુભવમાં, જ્ઞાન નામ આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. આ વિધિ લીધી છે. કેમ અનુભવમાં અત્યાર સુધી આવતો નથી એનું સ્પષ્ટીકરણ એ લીધું કે નિરાકાર જ્ઞાનનો જીવ આવિર્ભાવ કરે છે, નિર્લુબ્ધપણાને લઈને નિરાકાર જ્ઞાનનો આવિર્ભાવ કરે છે અને સામાન્ય જ્ઞાનનો તિરોભાવ કરે છે, તેથી તેને આત્મા અથવા જ્ઞાન એકાકાર જ્ઞાન, એકાકાર જ્ઞાન કહો કે આત્મા કહો, એકાકાર જ્ઞાન એને અનુભવમાં આવતું. એકાકાર જ્ઞાન અને અનેકાકાર જ્ઞાન એ તો હજી વર્તમાન પર્યાયનો અંતરંગ અને બહિરંગ છે. અવસ્થામાં અનુભવ ગોચર થતો જે ભાવ એ ભાવમાં પણ વર્તમાન અંતરંગ સુધી પણ ધ્યાન ખેંચાય નહીં, ખ્યાલ આવે નહીં, વિચાર આવે નહીં. અરે એનું સંશોધન થઈને એ શું શું છે એનો, કેમ કે તિરોભૂત છે ને, તિરોભૂત છે એટલે ઢંકાયેલું છે. એ તિરોભૂત કેવી રીતે ક્યાં તિરોભૂત થયેલું છે, વ્યક્ત થતા તિરોભૂત આજે કઈ ટાઈપ કઈ પ્રકારની પરિસ્થિતિ છે એટલે સુધી પણ જીવ ન પહોંચે. સામાન્ય દ્રવ સ્વભાવના દ્રવના અંતરંગ સુધી પહોંચવાનો તો પ્રશ્ન રહેતો નથી. કેમ કે એ તો નજીક દરવાજે ન પહોંચે અંદર આવે કેવી રીતે, એના જેવી વાત છે. કોઈ જીવ આંગણે ન આવે અને અંદર આવી જાય એ પ્રશ્ન તો ઉપસ્થિત થતો નથી. જ્ઞાન સમાન જ્ઞાન વેદન એકાકાર જે જ્ઞાન વેદન એકાકાર જે જ્ઞાન સમાન એનું અંતરંગ છે. કોલસ્ટિકામાં જે જ્ઞાન નો જે વિષય લીધો છે અમૃતચંદ્ર આચાર્ય મહારાજે આ 126 નંબર નો કોષ લખ્યો છે. એટલે કે ભેદ જ્ઞાન ના વિષયમાં અમૃતચંદ્ર આચાર્ય દેવ ના વિશેષ ભાવો ગદ્યમાંથી પદ્ય રૂપે આવ્યા. ત્યાં તો એમને કોઈને ગાય સંભળાવવું નહોતું. જંગલમાં એકાંતની જે ગદ્ય રચનામાંથી પદ્ય રચના થાય છે એ કવિ હૃદયની તે વિષય ઉપરની વિશેષ ભાવુકતાને વ્યક્ત કરે છે. ગુરુદેવ પણ જયારે બહુ ભાવમાં આવતા ત્યારે જાણે કોઈ એવી રીતે બોલવા લાગતા હતા. પ્રવચનમાં પણ એ તો ક્યારે છે એ અમૃતચંદ્રાચાર્ય ભેદજ્ઞાનમાં આ વાત કે અંતર વારું ભાવ અંતર દારૂણ દારણહીન ફરીતો જ્ઞાનસ્ય રાગસ્ય ચ જ્ઞાન ને રાગ નું વિદારણ કરવું વિદારણ કરવું જુદું કરવું દારૂણપણે વિદારણ કરવું એમ લીધું. કડક થઈને સાવધાન થઈને જરા પણ એની અંદર કચાશ નહીં રાખી એનો અર્થ રાજમલજીએ બહુ અનુભવ કર્યો કે કઈ રીતે કરવું કે અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ એવું છે કરવત. આમ તો અંતરંગ શું છે કે અનુભવમાં આવી રહેલું એવું જે જ્ઞાન સામાન એનું અંતરંગ છે. જ્ઞાન ને રાગ નો વિજ્ઞાન કરે છે એ પાછો વિચાર નહીં. આ સામાન્ય આ વિશેષ નહીં જે જ્ઞાન સામાન્ય છે એ પણ વ્યક્ત પ્રગટ અને અનુભવ ગોચર છે. જેવું જ્ઞાન વિશેષ વ્યક્ત પ્રગટ અને અનુભવ ગોચર છે એવું જ જ્ઞાન સામાન્ય વ્યક્ત પ્રગટ અને અનુભવ ગોચર છે. જેવું જ્ઞાન વિશેષ સાકાર છે એક અપેક્ષા એ નિર્વિકલ્પ હોવા છતાં તેવું જ્ઞાન સામાન્ય પણ સાકાર છે. સાકાર છે એટલે ખ્યાલમાં પકડી શકાય એવું છે. જ્ઞાનમાં પકડી શકાય બુદ્ધિમાં ગ્રહણ થઈ શકે એવું છે એટલે સાકાર છે. સાકાર એટલે જેવું છે એવું જ્ઞાન જણાવવું હતી પૂરું જ્ઞાનમાં જણાવવું આવું છે. જ્ઞાનનું પરિણામ સાકાર છે. દર્શન દર્શનનું પરિણામ નિરાકાર છે. જ્ઞાન સાકાર છે. જ્ઞાન સાકાર છે તેથી પ્રગટ અંગ છે અનુભવ ગોચર છે એનું સાકાર પણ છે. ત્યારે તો અનુભવમાં આવે છે એ કેટલો અર્થ કર્યો છે. અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ અંતરંગ છે અનુભવ દ્રષ્ટિથી એને જુદું પાડવાનું છે એનું અંતરંગ પકડવાનું છે અને એ વિષય સૂક્ષ્મ છે. કેમ કે એનું જે બહિરંગ છે એ સ્થૂળ છે. જ્ઞાનનું અંતરંગ સૂક્ષ્મ છે અને બહિરંગ સ્થૂળ છે. વળી અત્યાર સુધી એનું બહિરંગ આવિર્ભૂત છે. આવિર્ભૂત છે એટલે ઉપસેલું છે અને અંતરંગ એનું સંતાયેલું છે તિરોભૂત થયેલું છે. તેથી તેના દ્વારા એના અનુભવમાં જઈને સામાન્યના વેદનમાં જઈને વેદન કહો કે અનુભવ કહો બે જ છે એ દ્વારા એને જુદો પાડવો એ દ્વારા આત્માને જુદો પાડવો ભેદજ્ઞાન કરવું. ભેદજ્ઞાનનો વિષય અહીંયા સંવર્ધિકારમાં આચાર્યદેવોએ એજન્ડા ઉપર લઈને ચર્ચા કરી છે. ખુલાસો કર્યો છે. કે છે કે વિભાવની વચ્ચે અને પરની વચ્ચે રહીને પોતાને પરના સંબંધ વાળો અને વિભાવ રૂપે માની લીધો છે, એ મુખ્ય થઈને અનુભવ ગોચર થયા કરે છે. એ વિભાવનો વિષય પરદ્રવ્યો છે અને એની સાથે વિભાવ દ્વારા એનો સંપર્ક છે. તેથી તેવો છું સંબંધ વાળો, પરના સંબંધ વાળો અને વિભાવ વાળો છું, અથવા દેહાદી વાળો અને રાગાદીહ વાળો છું, એવું એણે માની લીધું છે. પરંતુ ભલે માની લીધું હોય તો પણ એનો રોગનું નિદાન કરી દીધું કે આ પ્રકારની સ્થિતિ છે એના દિવસે. એવું નથી કહેવા માંગતા કે એવી સ્થિતિ છે એટલે હવે એમાં ફેરફાર નહીં થાય, એમ કહેવા માંગતા. પરંતુ આમ હોવા છતાં જીવનું મૂળ સ્વરૂપ બતાવનાર ગુરુની વાણી સાંભળતા એ જાગી ઉઠે છે. આમ હોવા છતાં ગુરુની વાણી કેવી છે? જીવનું મૂળ સ્વરૂપ બતાવે એવી છે. આ ગુરુની વાણીનો એક એક વચનમાં અથવા વચનના અર્ધભાગમાં આખું વચન ક્યાં છે? ગુરુની વાણી કેવી એ વાતનો નિષ્કર્ષ સરવાળો કાઢીને મૂકી દીધો છે. અનુભવ શું કામ કરે છે, કેમ એમ આવે છે ને બીજું નથી આવતું? ગુરુની વાણી તો વર્ષોથી હજારો વાતો ને હજારો પડખાથી આવી છે. એક એક વિષયમાં સંખ્યાબંધ પડખાઓ ખુલ્યા છે, છતાં એ કાંઈ ન લીધું અને આટલું જ લીધું એનું શું કારણ? આમાં બધું આવી જાય છે. અથવા પોતાનો અનુભવ એમ કામ કરે છે કે ભલે અનેક વાતો આવી હોય ગુરુની વાણીમાં, પણ મેં તો એક આત્મા સાંભળ્યો છે. મારું જે મૂળ સ્વરૂપ અનાદિથી મેં જાણ્યું નહોતું એ મેં જાણ્યું, એટલે ગુરુની વાણીમાં તો એ જ આવ્યું છે. બીજું બધું આવ્યું હોય તો આવ્યું હશે, પણ આ આવ્યું એટલે વાત પૂરી થઈ ગઈ. બીજું આવ્યું ન આવ્યું એની સાથે પ્રયોજન રહેતો. જીવનું મૂળ સ્વરૂપ બતાવનાર ગુરુની વાણી એક એક વાક્યમાં અનુભવ ગયો છે, તે જાગી ઉઠે છે. ગાડી સાથે કોઈ ગુરુની વાણીના અરંકાર છે એટલે એમ કહે છે કે જે જીવ પરાક્રમ ફોરવે છે, પુરુષાર્થ કરે છે, જેને પોતાનું હિત કરવું છે અને કરવું છે એવો જેણે અંતરંગમાં મક્કમ નિર્ધાર કર્યો છે, એ પરાક્રમ કરવા તૈયાર થયો છે, એ સમજીને સમજણના કાળમાં પોતાનું મૂળ સ્વરૂપ સાંભળે છે અને જાગૃત થઈ જાય છે. જો જાગી ઉઠે છે, આવ્યું ને, પ્રથમ એની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે? ગુરુની વાણીનો પહેલો પડઘો પડ્યો તે શું પડ્યો? કે જીવની મુમુક્ષુ જીવની દશામાં પ્રથમ જાગૃતિ આવે છે. ગુરુ ભગવાન એમ કહેવા માંગે છે કે હું આત્મા છું, એમ કહેવા માંગે છે હું શરીર વાળો છું ને રાગ વાળો છું એની ના પાડે છે. એટલે એના વર્તમાન ચાલતા અનુભવની ના પાડે છે કે તને અનુભવ થાય છે કે હું શરીર વાળો છું, તને અનુભવ થાય છે કે હું રાગ વાળો છું, એની આમાં ના આવે છે. તો જાગી ઉઠે છે એમાં શું આવે છે કે હું તો જ્ઞાયક છું, અવતરણ ચિહ્નમાં લીધું. જાગી ઉઠે છે એની જાગૃતિનો વિષય શું છે? એ જાગૃતિનો વિષય હું જ્ઞાયક છું. મારા જ જ્ઞાન ભંડારમાંથી જ્ઞાનનો પ્રવાહ સતતપણે વયા કરે છે. એ જ્ઞાન ભંડારમાંથી જ્ઞાનનો પ્રવાહ સહજપણે આવ્યા જ કરે છે. અને તેથી મારું જ્ઞાન સામર્થ્ય અનંત છે એમ પ્રતીત થાય છે, એમ વિશ્વાસ કરી શકાય છે. વિચારથી પણ એ વિશ્વાસ કરી શકાય છે કે અનંત 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 જ્ઞાન સામર્થ્ય હોય તો જ આવો અવિરત પ્રવાહ સહજપણે એમાંથી વહે, ન હોય તો આવવાનો પ્રશ્ન રહેતો નથી, હોય એમાંથી આવે. એમ એનું જે અસ્તિત્વ છે, આવું અસ્તિત્વ ભાષે નાનાદી સ્વભાવના અનંત સામર્થ સ્વરૂપ અસ્તિત્વ ભાષે, તો એની વાસવાની સાથે જ પરિણામની દિશા બદલાયા વિના રહે નહીં. અનાદિની જે એની ઉન્મુખ પર સન્મુખ જે પરિણમનની દિશા છે એની અંદર ફેર પીડ્યા વિના રહે નહીં. ત્યારથી એને સમ્યક્ત્વ સન્મુખ, સમ્યક્ત્વ નહીં થયું હોવા છતાં સમ્યક્ત્વ સન્મુખ એવું નામ આપવામાં આવે છે. મિથ્યા દ્રષ્ટિ પણ કેવો મિથ્યા દ્રષ્ટિ? કે સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ, અનંત મિથ્યા દ્રષ્ટિઓમાંથી એનો વર્ગ જુદો ફાયદો કરવાનો. હું તો જ્ઞાયક છું એમ સમજી જાય છે, અને સમજી જાય છે કે જ્ઞાયક પણ પરણમી પણ જાય છે. એટલી લીધું એ સમજી જાય છે, અને સમજી જતા એનું પરિણમન એ પ્રકારે અવશ્ય ઉત્પન્ન થઈ આવે છે. કેમ કે એ અનંત સામર્થ સ્વભાવની ઓળખાણ એના મહિમાને ઉત્પન્ન કરે છે. આત્મ સ્વરૂપના મહિમાને ઉત્પન્ન કરતું એ જ્ઞાન છે, અને એ આત્મ સ્વરૂપનો મહિમા, ઉત્પન્ન થયેલો મહિમા જગતના સમસ્ત પદાર્થના પ્રત્યે અનાદિથી ઉત્પન્ન થયેલો જે મહિમા એને પ્રથમ તોડી નાખે છે. પહેલામાં તો શું થાય છે કે જીવને અનાદિથી જે તે પદાર્થનો મહિમા છે એ સર્વકુશળ છે, જડ છે, અને એના મહિમાને વર્ષ એ પ્રત્યેનો રાગ જ્યાં સુધી એનો મહિમા છે ત્યાં સુધી રોકવો અશક્ય છે. એમ તો સૌ કોઈ કહી શકે કે કોઈ પણ દોષ ન કરવો જોઈએ, એમ કહેવામાં કાંઈ વિશેષ સમજણની જરૂર નથી. કેમ કે દોષ પોતે દોષ સ્વરૂપે સારો નથી, તેથી એનો ન સ્વીકાર કરવો એ તો સામાન્ય સમજણથી પણ બને છે. પણ મૂળમાં એ દોષ થવાનું કારણ શું? કે જે પદાર્થનો મહિમા છે તે પદાર્થનો રાગ છે, અને રાગમાં દોષનો અવિનાભાવ પણ છે, અથવા રાગ પોતે જ દોષ સ્વરૂપે છે. એ મહિમા પ્રથમ સ્વરૂપના મહિમાથી ટળે છે. બીજી કોઈ રીતે જડ પદાર્થનો મહિમા ટળવો બની શકતો નથી. કેમ કે જડથી વિરુદ્ધ એવું જે ચૈતન્ય, અને તે ચૈતન્ય સ્વરૂપે પણ પોતે જળ તો અન્ય છે, પર છે, બીજું તત્વ છે, બીજો પદાર્થ છે. એ બીજા પદાર્થની કિંમત વખાણે પોતાની કિંમત ખોઈ છે, પોતાની કિંમત આવતા પરની કિંમત આપોઆપ ચાલી જાય છે, અને એનું બહુ જ સજ્જડ વાસ્તવિક કારણ એ છે કે જળની કિંમત પણ એ સુખને અર્થે કરતો હતો, એને સુખથી શૂન્ય દેખાય છે. ચૈતન્ય એને અનંત સુખથી ભરપૂર દેખાય છે. જીવું અહિયાં એને જ્ઞાન લક્ષણ થી જ્ઞાન સ્વભાવ અનંત ભાસે છે, અનંત જ્ઞાન ભરેલું ભાસે છે, સાથે સાથે જ એને અનંત સુખ પણ ભરેલું ભાસે છે. જે સુખના ભંડારને જોઈ ગયો એ સુખના ભંડાર બાજુ ન વળે એમ કેમ બને? અને જ્યાં એને સુખને લઈને આકર્ષણ હતું, સુખ થવાની આશાથી ને અપેક્ષાથી આકર્ષણ હતું, એ સુખથી એને ખાલી જળ રજકણો જોયા, પછી ગમે તે અવસ્થાને તે રજકણો પ્રાપ્ત હોય તો પણ સુખ રહિત ભાયા, સુખ રહિત દેખ્યા, એમાં સુખની કલ્પના થઈ હતી તે ભૂલ છે એમ ભાસ્યું, પછી એને એની કિંમત આવવાનો પ્રશ્ન રહેતો. તેને જ્ઞાયકપણે સમજાય છે પોતાનું મૂળ સ્વરૂપ, ગુરુવાણીથી જ્ઞાયકપણે સમજાય છે. એ પછી ગુરુવાણી નથી, એના માટે તો એ ભગવાનની વાણી છે, એના માટે ગુરુની વાણી નથી. અને એ જ્ઞાયકપણે પ્રણમી જાય છે. ચૈતન્ય લોક અદભુત છે. હવે જે મૂળ સ્વરૂપ જ્ઞાયક સ્વરૂપ એને અહિયાં ચૈતન્ય લોક કહેવામાં આવ્યો છે. ચૈતન્ય લોક એવું નામ આપ્યું. જેમ આ લોકમાં અનેક પ્રકારની વિધિ સિદ્ધિ વૈભવોની વિવિધતા છે, તો કહે છે કે ચૈતન્ય લોક પણ એવો જ વિશાળ છે. જેમ આ લોક 14 બ્રહ્માંડ વિશાળ છે, એમ ચૈતન્ય લોક પણ એવો જ વિશાળ છે. તમારો લાભ લે છે. એ ચૈતન્ય લોક અદભુત છે એમ કહે છે. ચૈતન્ય લોક છે એ અદભુત છે. અમરેન્દ્ર આચાર્ય મહારાજ તો સમયસારના પાછળના એક કલશમાં એમ કહે છે, અદભુતાદભુતમ. અદભુત શું કહીએ? અમે તો અદભુત થી અદભુત કહીએ છીએ. જગતની કોઈ પણ અદભુતતા જેની પાસે વિસ્મયના સ્થાનમાંથી છટી જાય છે, કોઈ વિસ્મય લાગતું નથી. અને ચૈતન્યને જોતા એના વિસ્મયની તો શું વાત કરવી, એ તો એક સામાન્ય લાગણી છે કે ક્ષણિક આવીને ચાલી જાય છે, પણ ઉપયોગ સાદે અનંત ન ફરે એવી ઉપયોગની સહજ સ્થિતિ થવાનું કારણ ચૈતન્ય લોક એવો અદભુત છે. તેથી એનું કારણ શું? કેમ ફરી શકતો નથી ઉપયોગ? કોઈ અંશે ફરી શકતો નથી ઉપયોગ. શું? અનંત ગુણના કોઈ પરિણામનો કોઈ અંશ સાદી અનંતકાળ પર્યંત સિદ્ધ દિશામાં પ્રવેશતા સાદી અનંતકાળ પર્યંત ફરી શકતો નથી. સહજપણે જ એમ રહી જાય છે. શું કારણ છે એનું? જગતની વિવિધતા તો બધી જ તે કાળે પ્રતિબિંબિત થઈ છે જ્ઞાનમાં. જ્ઞાનમાં એવું નથી બન્યું કે જ્ઞાન પરદ્રવ્યના જ્ઞેયોથી શૂન્ય થયું છે. ખરેખર તો છદ્મસ્થમાં કેટલાક જ્ઞેયો જ્ઞાન ગોચર થતા હતા, તેના બદલે અહીં તો સર્વજ્ઞેયો ત્રણેય કાળની અવસ્થાઓ સહિત જ્ઞાન ગોચર થતા હોવા છતાં ઉપયોગ ફરતો નથી, કે કોઈ ગુણ ફરતો નથી અને કોઈ અંશે ફરતો નથી, કોઈ સૂક્ષ્મ અંશે કે સૂક્ષ્મ કાળ માત્ર પણ ફરતો નથી. કેમ એમ છે? એ દ્રવ્ય જીવન છે. ચૈતન્ય લોક એટલો અદભુત છે કે એને લઈને ફરવાનું સહજપણે બનતું નથી. જે પદ સર્વજ્ઞની વાણીમાં કહી શકાય નહીં એવું અવર્ણનીય, એવું અપાર મહિમાવંત એને બીજા શું કહે. પણ જે કાંઈ કહે એમાં એટલો નિર્દેશ ચોખ્ખો છે કે કોઈ પણ ઉપાય ગમે તેમ કરી કોણ રીતે આ દ્રવ્યને કુતૂહલ લાવીને ગમે તેમ કરીને એક વાર એના દર્શન કરવા જોઈએ. એક વાર એના દર્શન કરતા અંદરથી સુખ નો સમુદ્ર ઉછળી પડશે. બીજી વાર માટે એને સમજાવવો પડશે નહીં કે આ સર્વથી સર્વોત્કૃષ્ટ છે. એ પછી સમજાવવાનો વિષય રહેતો. એવું ચૈતન્ય રૂપ અદભુત છે, તેમાં વૃદ્ધિની ન્યૂનતા નથી. જગતની રિદ્ધિ સિદ્ધિ જેની પાસે ધૂળ કહી શકાય જો વર્ગીકરણ કરવામાં આવે તો ક્યાં ચૈતન્યની વૃદ્ધિ અને ક્યાં જળની વૃદ્ધિ. ગુરુદેવ જબરજસ્ત પડકાર હતો આ વિષયમાં, અથવા એમની સિંહગર્જનામાં એક એવો ધ્વનિ હતો કે જગતના પદાર્થોને એ ધૂળ કહેતા હતા. એ ધૂળ શબ્દ નહીં પણ એમનો જે ધ્વનિ છે એની કિંમત શું એની સાથે સાથે બતાવે છે કે એની કોઈ કિંમત છે. પૈસા સગવડતાના સાધનો, શરીરના શરીર સૌંદર્ય પ્રકૃતિ સૌંદર્ય ત્યાંથી માંડીને જગતના જેટલા પણ માન સન્માન આદિના જેટલા કોઈ પ્રસંગ પ્રકારો છે, અથવા જેટલું કોઈ આ ચૈતન્ય લોક સ્વરૂપ શુદ્ધાત્માથી બાહ્ય છે એ બધાને એક ધૂળમાં નાખ્યા છે. કેમ કે એ રચકણ છે ને, રચકણ છે એટલે ધૂળ. શાસ્ત્રમાં પણ એને ધૂલી જ કહી છે, કર્મધૂલી. કર્મધૂલી કહો, નો કર્મધૂલી કહો. કર્મ તો કર્મ છે ને, નો કર્મ તો ઈષત કર્મ છે. ઈષત એટલે ઓછું, અલ્પ. અલ્પ કર્મ એને નો કર્મ કહેતા. માન સન્માન એ તો બધું અલ્પ કર્મ છે. અંદરમાં કર્મ છે એ મુખ્ય છે, આ તો નો કર્મ છે. કે તેમાં વૃદ્ધિની ન્યૂનતા નથી. ચૈતન્ય લોકમાં વૃદ્ધિની ખામી નથી. વૃદ્ધિ એટલી ભરપૂર છે કે વૃદ્ધિની ખામી નથી. અથવા પોતાની ચૈતન્ય વૃદ્ધિથી ચૈતન્ય દ્રવ્ય એટલું સમૃદ્ધ છે, પરિપૂર્ણ સમૃદ્ધ છે કે એમાં હવે કાંઈ આવવાની જગ્યા નથી. જેમ કોઈ કળશ પૂરેપૂરો ભરેલો હોય, છગ ભરેલો નથી કહેતા આપણે, કે એક પાણીથી ભરેલા પૂરા કળશમાં નથી, એમ ચૈતન્યમાં ન્યૂનતા નથી. પોતાના અનંત ગુણથી પૂરેપૂરું સમૃદ્ધ આત્મદ્રવ્ય છે, પૂરું સમૃદ્ધ છે. તેમાં વૃદ્ધિની ન્યૂનતા નથી. રમણીયતાથી ભરેલા આ ચૈતન્ય લોકમાંથી અમને બહાર આવવું ગમતું નથી. જો શું જગતની ધૂળમાં છે તો અમે બહાર આવીએ એમ કહે છે. બહુ સારો ધ્વનિ આવ્યો છે. રમણીયતાથી ભરેલા આ ચૈતન્ય લોકમાંથી એવી અંદરમાં જ્ઞાન શાંતિ ચૈતન્યની રમણીયતા છે, જેમાં રમવા યોગ્ય છે તેને રમણીય કહીએ. એનો શબ્દાર્થ છે રમણીય એટલે રમવાનું યોગ્ય, રમવું એટલે જામવું, એકાગ્ર થઈને જામવું એને રમવું એમ કહેવામાં આવે છે. અથવા ભાવ પ્રધાન લઈએ તો રસની એમાં પ્રધાનતા છે, રમવામાં રસ પ્રધાનતા છે, અને જ્યાં રસ છે ત્યાં એકાગ્રતા આપોઆપ છે. જ્યાં એકાગ્રતા છે ત્યાં સમયનું નિર્ગમન થવું કે જેની ખબર પણ ન પડે એ રીતે પસાર થવું એ પણ સહજ જ છે. આ તો આટલું ઓટોમેટિક સમજી શકાયું છે. રમણીયતાથી ભરેલા એવા રમણીયનો અર્થ લૌકિકમાં સુંદર પણ કરવામાં આવે છે. અથવા જેમાં આત્મરસ અનંત છે અને એવો જ આત્મરસ દ્વારા જેમાં રહેવું થાય, જામવું થાય, એમાં રસ પડે એવા ચૈતન્ય લોકમાંથી બહાર આવવું ગમતું નથી. આ વચન એવું છે કે એ કહેતા કહેતા ભલે કોઈ ગમે તે અધિકારને કોઈ વાત ચાલતી હશે, અંગત વાત આવી ગઈ છે. જેમ કોઈ પત્ર લખે, કોઈ કથન કહે, પણ એવો પ્રકાર બને છે કે જેમાં પોતે જ પોતાની વાત કરી દે. વાત કરવા પાછળ એકનું જ કારણ હોય છે કે દ્રવ આવું છે એમ બતાવવું છે, એની પાછળ ધ્વનિ છે કે દ્રવ એવું છે કે જેમાંથી બહાર આવવું ગમે નહીં, અમને પણ ગમતું નથી. આમ છે રમણીયતાથી ભરેલા આ ચૈતન્ય લોકમાંથી બહાર આવવું ગમતું નથી. અંદર ને અંદર ઠરીને રહી જઈએ, સદાયને માટે સદાકાળ પર્યંત આમાં જ ઠરીને રહી જઈએ, સ્થિરથીને રહી જઈએ, એ સિવાય એથી બહાર આવતા તો દુઃખ છે. સમ્યક દ્રષ્ટિએ ઇન્દ્રને ઇન્દ્રાસન ઉપર લક્ષ જતા દુઃખ છે, એ ઇન્દ્રાસન એનું લક્ષ એને દુઃખદાયી છે, ઉપચારથી ઇન્દ્રાસન એને દુઃખદાયી છે. નીચેના પુણ્યની અપેક્ષાવાળા દેવો એમ જુએ, અરે આવું ઇન્દ્રાસન અમને હોય તો. એવો બધાનો કિંગ રાજા છે, બધા એને એની ખમા ખમા પુકારે, આવું આપણે હોય તો. ઓલો જુએ છે કે આ દુઃખનું કારણ છે, મારું જેટલું લક્ષ જાય છે એટલું અહીંયા દુઃખ ઉત્પન્ન થાય છે. એવું અંદરનું રમણીયપણું એવું છે કે જેમાંથી બહાર આવવું ગમે નહીં. જ્ઞાનની એવી તાકાત છે કે જીવ એક જ સમયમાં આ નિજ રુદ્ધિને તથા બધાને જાણે. આ જ્ઞાનની શક્તિ કેવી છે કે એક સમયમાં આવી પોતાની પૂરી રિદ્ધિને જાણે અને તે જ સમયમાં લોકાલોકને પણ જાણે, એવી જ્ઞાનની શક્તિ છે. એ શક્તિનું પૂરું વર્ણન નહીં થઈ શકતું હોવાથી એના એક મિનિમમ ઓછામાં ઓછા એક સમયના વ્યક્ત પર્યાયના અંશથી ત્રિરાશિ મુકાવે છે કે જો એક સમયનો જ્ઞાનનો અંશ આવા ચૈતન્ય રુદ્ધિધારી પૂર્ણ આત્માને પણ જાણે અને એ જ કાળમાં તે અંશ પરિપૂર્ણ લોકાલોકને જાણે, એ જ્ઞાન કેવડું ને કેટલું એની શક્તિ કેટલી. જ્ઞાનની એવી તાકાત છે કે જીવ એક જ સમયમાં નિજ વૃદ્ધિને તથા બધાને જાણે. તર્ક તો ત્યાં સુધી કરે છે આ વાત સમજાવવા માટે શાસ્ત્રકાર, કે એક લોકાલોક નહીં આવા અનંત લોકાલોક હોય તો તે પણ જ્ઞાનના સામર્થમાં અણુ રેણુ વધશે. ધર્મદાસજી ખુલ્લક, જેમ અલોકમાં લોક 14 બ્રહ્માંડ અણુ રેણુ વધશે ક્યાંય દેખાય નહીં એવો છે, એમ જ્ઞાન ગગનમાં આ અનંત આવા કદાચ અને છે તો નહીં, જે છે એટલું છે પણ આવા અનંત હો નહીં લોકાલોક. અણુ રેણુ વધશે જ્ઞાનની વિશાળતા, એથી કઈ માપી શકાય એવું. એવા રુદ્ધિધારી આત્માને ગૌણ કરે છે જીવો, એને અજ્ઞાની કહેવામાં આવ્યા છે. એવા રુદ્ધિધારી આત્મા આવા મહાન આવી મહાન સત્તાને, પોતાની નિજ મહાન સત્તાને જે ગૌણ કરે છે અને કેટલાક રજકણોની અવસ્થાને મુખ્ય કરે છે, એને અજ્ઞાન કહેવામાં આવ્યું છે. આ તે કઈ જાતની વાત છે? કોઈ રાજા ઘરે આવે અને ત્યારે રાજાના સામે ન જોવે, અને તે જ વખતે કોઈ ભિખારણ માગણ રોટલાનું બટકું માગે ત્યારે એનો આદર કરવા લાગે તો એની મૂર્ખતા પ્રસિદ્ધ છે. એમ ચૈતન્ય રાજા પરમાત્મ પદ કારણ સ્વરૂપે કારણ પરમાત્મા બારણે ખડો છે, જ્ઞાનનું બારણું ખુલે એટલી જ વાર છે. ટકોરા મારે છે, ડોરબેલ તો કોઈ કટકે કટકે મારે, આ તો ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવ છે કારણ પરમાત્મા. સતત એની ઘંટી વાગે છે, પણ છતાં એક સમયની અપેક્ષિત વૃત્તિ માગણ વૃત્તિ એની પ્રધાનતામાં એને કાંઈ સંભળાતું. તે પોતાના ક્ષેત્રમાં નિવાસ કરતો જાણે છે, એક જ સમયમાં નિજ વૃદ્ધિને અને લોકાલોકને જાણે તો પણ લોકાલોકની સન્મુખ થવાની એને કોઈ જરૂર નથી. લોકાલોકને કેવળ જ્ઞાન જાણે છે એમાં બિલકુલ એવું નથી કે લોકાલોકને સન્મુખ થઈને કેવળ જ્ઞાન જાણે છે. નિજ ક્ષેત્રમાં પોતાના ક્ષેત્રમાં અંતર્મુખપણે નિરવશેષ અંતર્મુખપણે રહીને લોકાલોકનું જાણવું બને છે, કેમ કે નિર્મળ એવા જ્ઞાનમાં લોકાલોકનું પ્રતિબિંબ આવે છે. ઉપયોગને ફેરવવાની જરા પણ ત્યાં જરૂર પડતી નથી. પોતાના ક્ષેત્રમાં નિવાસ કરતો જાણે છે શ્રમ પીડ્યા વગર, શ્રમ પીડ્યા વગર ખેદ થયા વગર જાણે છે. એમાં પરને જાણવાનો શ્રમ કરવો પડતો નથી, ઉપયોગને આત્મામાંથી ઉઠાવીને જાણવું પડે એટલો પણ શ્રમ કરવો પડતો નથી. જુઓ આ સ્વભાવ, આ સ્વભાવ છે એમ કેવું છે, આત્માનો આ સ્વભાવ છે. શ્રમ પીડ્યા વગર અને ખેદ થયા વગર, કેમ કે ઉપયોગ ફેરવે ત્યાં આકુલતા જન્મે છે. એટલે નક્તિ પરિવર્તનને પણ સ્વભાવ કહેવામાં આવ્યો નથી, નક્તિ પરિવર્તન પણ વિભાવમાં જાય છે. જ્ઞાનની ક્રિયાને નક્તિ કહે છે અને તે ક્રિયા એક જ્ઞેયને છોડીને બીજા જ્ઞેય ઉપર જાય ત્યારે એને શ્રમ પડે છે એમ કહે છે, ત્યારે એમાં ખેદ થાય છે એમ કહે છે. અને શ્રમ પડે છે એટલે એ થાકે છે. કોઈ પણ પરજ્ઞેયોમાં કેમ જ્ઞાન ટકી શકતું નથી અને એ પરજ્ઞેયને એને સુખનું સાધન માન્યું હોય, સુખ સ્વરૂપ માન્યું હોય, અત્યંત રુચિનું સ્થાન હોય, તો પણ જ્ઞાન કેમ ત્યાં ઠરીને ઠામ થઈ શકતું નથી, કે એમાં શ્રમ અને ખેદ રહેલો છે. જ્યાં સુધી એ શ્રમ અને ખેદ સ્થૂળ રૂપ ધારણ કરતો નથી ત્યાં સુધી એની સુખની કલ્પના છૂટતી નથી. જ્યાં શ્રમ અને ખેદ સ્થૂળ રૂપે વધુ તીવ્ર થઈને બહાર આવે છે ત્યાં એની કલ્પના પણ સુખની છૂટી જાય છે. ત્યારે અહીંયા આત્મા પોતાના સ્વભાવમાં આવ્યો ત્યારે કેવળ જ્ઞાનમાં શ્રમ પીડ્યા વગર અને ખેદ થયા વગર સર્વ લોકાલોકને એ જાણે છે, જાણી શકે છે. અંદર રહીને બધું જાણી લે છે, બહાર ડોક્યું મારવા જવું પડતું નથી. અંદર રહ્યા રહ્યા અંતર્મુખ રહીને, પૂર્ણપણે અંતર્મુખ રહીને બધું જણાઈ જાય છે, જાણી લે છે એટલે બધું જણાઈ જાય છે. અને એટલે હદે જણાઈ જાય છે કે જેટલી હદે બહિર્મુખ થઈને એ જાણતો હતો ત્યારે એને જણાતું નહોતું. જ્યારે પરપદાર્થને જાણવાનો ઈરાદો સેવીને જાણવા માટે ઉપયોગને લંબાવતો હતો ત્યારે તે પરજ્ઞેયને આટલું નહોતો જાણી શકતો જેટલું એ અંદર રહીને જાણે છે તેટલો. એ વિષયમાં તો શાસ્ત્રકાર એવું કહે છે કે કેવળ જ્ઞાન પરદ્રવ્યને કેવું જાણે છે કે પરદ્રવ્યમાં વ્યાપક થઈને જાણે, વ્યાપી વ્યાપકપણે જાણે જાણતું હોય. એનો અર્થ શું કે પરદ્રવ્યમાં વ્યાપ્યા પછી પરદ્રવ્યમાં શું અજાણ્યું રહીએ, પૂરેપૂરું પરદ્રવ્ય જણાય, કેમ કે એમાં પેસી ગયું જ્ઞાન. એમ જ્ઞાન જાણે લોકાલોકમાં પેસી જતું હોય એવી રીતે વ્યાપક થઈને એની વિભુત્વતાને ત્યાં વિભુત્વતાને એવા પ્રકારથી પ્રદર્શિત કરે છે કે બિલકુલ અંદર રહીને, પૂરેપૂરું અંદર રહીને જરા પણ ડોક્યું નહીં કરતું હોવા છતાં એ કેવું પૂરું જાણે છે, એટલું બતાવવા ખાતર વ્યાપક થઈને જાણે જાણતું હોય એમ કહેવામાં આવે છે. એ પરમાત્માનું જ્ઞાન સર્વવ્યાપક છે એમ આવે છે. હવે અર્થ અને અનર્થ બે થયા એમાંથી. પરમાત્માનું જ્ઞાન દૂરે પહોંચી જાય, જ્ઞાન જાણે ત્યાં જતું હોય. અને અહીંયાથી એટલું બધું ચાલ્યું કે પરમાત્મા સર્વવ્યાપક છે. ખરેખર પ્રત્યેક દ્રવ્ય પોતાની ચતુર સીમામાં છે, દ્રવ્ય ક્ષેત્રકાળ ને ભાવની જે એની સીમા છે. બહારમાં જેમ કોઈ ખેતરને ચતુર સીમા છે, એમ દરેક પદાર્થને પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની ચાર સીમા છે. એથી બહાર કોઈ દ્રવ્યનું દ્રવ્યથી ગુણથી પર્યાયથી અસ્તિત્વ હોઈ શકે નહીં. પણ સત્ય ભલે ગમે તેટલું ચોખ્ખું હોય, સત્ય ભલે ગમે તેટલું સ્પષ્ટ હોય, સત્ય ભલે ગમે તેટલું નિર્મળ હોય, તો પણ જીવના વિભ્રમને મતિ દોષને કારણે એમાંથી વિપરીત આભાસ થાય છે, એ પોતાના મતિ દોષમાંથી આભાસ થાય છે એમાં સત્યનો કિંચિત માત્ર દોષ છે નહીં. અને સમય સારમાં તો આટલું જ કહ્યું છે, 205-6 ગાથા છે. કેટલું સત્ય છે? એટલું જ સત્ય છે કે જેટલું આ જ્ઞાન છે. બસ એ જ્ઞાનમાં તો એમણે કઈ અમૃતચંદ્રાચાર્યને કુંદકુંદાચાર્યને જ્ઞાન ઉપર તો કઈ કહેવું છે કે કેટલું સત્ય છે? તો બસ એટલું જ આ સત્ય છે જેટલું આ જ્ઞાન છે. જ્ઞાન હશે એટલું સત્ય, પણ અમારે કલ્યાણ કરવું છે. બસ એટલું જ કલ્યાણ સ્વરૂપ છે કે જેટલું આ જ્ઞાન છે, પણ અમારે તો અનુભવ જોઈએ. તો બસ એટલું જ અનુભવનીય છે કે જેટલું આ જ્ઞાન છે. ત્રણ બોલ લીધા છે, કેટલી વાત લીધી છે, શૈલી આવી છે. એમ આત્માનું જે સ્વરૂપ છે એ આટલું સત્ય હોવા છતાં બધા જ સમજી જાય એવું કોઈ કાળે બનવાનું નથી, એવું પણ જ્ઞાનમાં જ આ જ જ્ઞાનમાં પ્રસિદ્ધ થયેલું છે. આવા જ કેવળ જ્ઞાનમાં પ્રસિદ્ધ થયેલું છે, અનાદિથી પ્રસિદ્ધ થયું છે, પ્રસિદ્ધ થતું આવી રહ્યું છે. સર્વ કેવળીના જ્ઞાનમાં સર્વ જીવો આ સત્યને સમજે, અથવા જ્ઞાન સત્ય હોવા છતાં પોતે સત્ય સ્વરૂપે હોવા છતાં બધા જ પોતાના સ્વરૂપને સત્ય સ્વરૂપને સમજે એવું કદી બનવાનું નથી. બન્યું તો નથી, એ તો વર્તમાન પરિસ્થિતિ પ્રસિદ્ધ છે, પણ બની શકવાનું પણ નથી. તેથી એમ કેમ એ વિકલ્પ પણ, એ તર્ક પણ, એ પ્રશ્ન પણ અસ્થાને છે, એ વસ્તુ સ્થિતિ છે. ત્રણસો અગિયાર વસ્તુ તો અનાદિ અનંત છે, પદાર્થ છે એ અનાદિ અનંત છે, એમાં વસ્તુનું જે મૂળ સ્વરૂપ છે જે ફરતું નથી, જે બદલાતું નથી, પદાર્થમાં અવસ્થા અંગ છે તે ફરતી ચીજ છે, તે બદલતો અંશ છે, પણ વસ્તુનું જે મૂળ સ્વરૂપ છે એ તો અનાદિ અનંત છે, એ એકરૂપ છે. સદાય એવું ને એવું હોવાથી એને ધ્રુવપદ કહેવામાં આવ્યું છે. કાંઈ ફેરફાર નહીં થતો હોવાથી સાદી ભાષાએ સમજાય તેથી એને કુટસ્થ પણ કહેવામાં આવે છે. જે ફરતું નથી, બદલાતું નથી, તેની ઉપર દ્રષ્ટિ કરે, તેનું ધ્યાન કરે, તે પોતાની વિભૂતિનો અનુભવ કરે છે. કે વસ્તુમાં જે ફરતો અંશ છે એ દ્રષ્ટિ કરવા યોગ્ય નથી, તે ધ્યાન કરવા યોગ્ય નથી. જો ચૈતન્યમાં રહેલી પોતાની અનંત વિભૂતિનો અનુભવ કરવો હોય તો એ વિભૂતિ જ્યાં અનાદિ અનંત રહેલી છે એવા ધ્રુવપદ ઉપર દ્રષ્ટિ કરે, તેનું ધ્યાન કરે, તો તે વિભૂતિનો અનુભવ કરે. દ્રષ્ટિ કરે એમાં એક ભાવ એવો છે કે દ્રષ્ટિ સમગ્રપણે એને ઉપાદેય કરે છે, સમગ્રપણે એને જ ઉપાસે છે. એટલે સર્વસ્વપણે જો એક ધ્રુવપદની ચૈતન્ય વિભૂતિની જ ઉપાદેયતા અને ઉપાસના થાય તો અનુભવ ન થાય પ્રશ્ન રહેતો. જે ફરતું નથી, જે બદલાતું નથી, તેની ઉપર દ્રષ્ટિ કરે. વસ્તુ અનાદિ અનંત છે, વસ્તુ અનાદિ અનંત છે, એમાં એક જીવ વસ્તુ લઈએ, પોતાની જીવ વસ્તુ લઈએ, તો પોતે જીવ પણ અનાદિ અનંત છે. હવે જીવ પણ પોતે અનાદિ અનંત હોવા છતાં ફરતી અવસ્થા રૂપે અનાદિ અનંત નથી, એટલે કોઈ અવસ્થા આજે ફરતી છે તે અનાદિ અનંત નથી. તો ક્યાં દ્રષ્ટિ મૂકવીને ક્યાં એકાગ્ર થવું, ક્યાં ધ્યાન કરવું, કે જે ફરતું નથી ને જે બદલાતું નથી, ત્યાં. ફરતી અવસ્થા અને બદલાતી અવસ્થા તે દ્રષ્ટિનો અને ધ્યાનનો વિષય બની શકે નહીં, અને બને તો એમાં સ્થિરતા રહેવાનો પ્રશ્ન રહેતો નથી. આ ઘડિયાળનું લોલક છે, પેન્ડ્યુલમ, એ લોલક ચાલતું હોય ને દ્રષ્ટિ સ્થિર રાખવી, એને જોનાર એવો જે ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ તે દ્રષ્ટિ લઈ જાય. હવે એ દ્રષ્ટિ સ્થિર રાખવી અને લોલક સામે જોવું, લોલક ફરતું છે, તારી દ્રષ્ટિ એને સાથે, એને જોતા તો ફરવાની છે, એને જોતા કદી દ્રષ્ટિ સ્થિર રહી શકે. એમ બદલતી અવસ્થા ઉપર એકાગ્ર થઈ શકાતું નથી, સ્થિર થઈ શકાતું નથી, કેમ કે એ બદલતું તત્વ છે, બદલતો ભાવ છે. એને વિષય કરતા તો બીજી એક વસ્તુ વ્યવસ્થાની દ્રષ્ટિએ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છદ્મસ્થ જીવની તો એ છે કે કોઈ પણ અવસ્થા ઉત્પન્ન થયા પછી તે અવસ્થાના સ્થૂળ ભાવોનું જ્ઞાન એને અસંખ્ય સમય પછી થાય છે. કેવી રીતે સ્થિર થશે? જેનું એને જ્ઞાન થયું તે તો ગતિક થઈ ગયેલા ભાવો છે, અવસ્થામાં તે પૂરી તો એ જાણતો નથી, એની અંદર કેટલા સૂક્ષ્મ ભાવો છે એ બધાને તો સદમસ્ત એનો વિષય કરી શકતો નથી. રાગાદી કેટલા સ્થૂળ ભાવો છે, સૂક્ષ્મ કર્મજનિત ભાવો જેટલા સ્થૂળ થયા છે, સ્થૂળ જ્ઞાન, સ્થૂળ રાગ, એવા જે સ્થૂળ ભાવો છે એને એ જાણે છે. તે ક્યારે જાણે છે? કે અસંખ્ય સમય વ્યતીત થયા પછી એનો ઉપયોગ જાય છે, કેમ કે ઉપયોગને બદલતા અસંખ્ય સમય લાગે છે. સદમત હવે ક્યાં સ્થિર થશે? કે કોઈ પરિણામ ઉપર સ્થિર થઈ શકે એવી વ્યવસ્થા જ થઈ નથી, એવી પરિસ્થિતિ જ નથી કે પરિણામ ઉપર સ્થિર થઈ શકાય. એવી પરિસ્થિતિ જ અશક્ય હોવાથી પરિણામ ઉપર સ્થિર થવાનો પ્રશ્ન અસ્થાને છે, એની ચર્ચા જ અસ્થાને છે. વળી ધ્રુવપદ એવું ને એવું સ્થિર કાયમ રહેતું હોવાથી અને તમામ ચૈતન્યની વૃદ્ધિ એમાં ભરેલી હોવાથી, ગુણ જોઈએ ને તારે, તો ગુણ ભંડાર એમાં ભરેલો હોવાથી એમાં સ્થિર થવાને એમાં એકાગ્ર થવાનું કહેવામાં આવે છે. જે ફરતું નથી, બદલાતું નથી, તેના ઉપર દ્રષ્ટિ કરે, તેનું ધ્યાન કરે, તે પોતાની વિભૂતિનો અનુભવ કરે છે. તે જીવ પોતાની અનંત ચૈતન્ય વૃદ્ધિનો અનુભવ કરે છે. વિભૂતિનો નામ વૈભવનો અનુભવ કરે છે. ચૈતન્યના વૈભવનો અનુભવ દ્રષ્ટિ કરતા અને એકાગ્ર થતા આવે છે, અને તે બંને પ્રથમ સમ્યક દર્શનમાં એક જ કાળે થાય છે. જ્યારે શ્રદ્ધાન સમ્યક થાય છે અથવા શ્રદ્ધાનો પર્યાય પોતાના જ સ્વરૂપને જ્યારે શ્રદ્ધવાનું શરૂ કરે છે, ત્યારે વ્યાપકપણે એકાગ્રપણે સ્વાનુભવ પણ એકાગ્રતાનો થાય આવે છે. બહારના અર્થાત વિભાવના આનંદ અથવા સુખાભાસ સાથે, બહારની કોઈ વસ્તુ સાથે તેનો મેળ નથી. જે અંદરનો આનંદ પ્રગટ થાય છે, દ્રષ્ટિ થતાં અને એકાગ્ર થતાં જે આત્મિક આનંદ પ્રગટ થાય છે, તે આનંદને વિભાવના કોઈ આનંદ સાથે, કે જે વિભાવના આનંદને જ્ઞાનીઓ સુખાભાસ કહે છે, જેમ મૃગજળમાં જળનો આભાસ થાય છે ત્યાં પાણીનો છાંટો સુદ્ધા નથી, બળબળતો તડકો પડ્યો છે ત્યારે એમાં મૃગજળ ઊભું થશે. તીવ્ર ગરમીના કાળમાં થાય છે ને મૃગજળ, તો એમ તને પરપદાર્થમાં સુખનો આભાસ બળબળતી તીવ્ર આકુળતાના ટાણે થાય છે. એમાં સુખની ગંધે નથી ને સુખનો છાંટો નથી. બહારના અર્થાત વિભાવના આનંદ, વિભાવનો આનંદ એટલે સુખાભાસ, એની સાથે કે બહારની કોઈ પણ વસ્તુ સાથે, ગમે તે વસ્તુ હોય તેની સાથે તેનો મેળ નથી. આત્માના આનંદનો, સુખનો, શાંતિનો કોઈ બાહ્ય પદાર્થ સાથે કે બાહ્ય પદાર્થની કલ્પનારૂપ જે સુખાભાસને આનંદ માનવામાં આવે છે તેની સાથે એનો જરા પણ મેળ નથી. મેળ નથી એટલે એમ કહેવું છે કે સરખામણી તો બે સરખી ચીજમાં થાય, પછી ઓછી કોઈ ને કોઈ વધારે, પણ કાંઈક સરખાપણું તો જોઈએ ને. વિરુદ્ધ ચીજમાં સરખાપણે સરખામણી શું કરવી? ગુણે ગુણ હોય તો ઓછો ગુણ ને વધારે ગુણ એમ કરાય, પણ ગુણ ને અવગુણ ની શું સરખામણી કરવી? કે ગુણ અવગુણ ની સરખામણી થઈ શકે? એ તો લૌકિકમાં છે કે તમે રહેવાના મકાન ને એક બંગલા ને બીજા બંગલાની સરખામણી કરો, મંદિર ને મંદિરની સરખામણી કરો, મસ્જિદ ને મસ્જિદની સરખામણી કરો, પણ મંદિર અને બંગલાની સરખામણી થાય અને ભલે મકાન હોય છે. અહીં તો વિરુદ્ધ છે, એક અવગુણ છે ને એક ગુણ છે, એનો કોઈ રીતે મેળ ખાય એવું નથી. જે જાણે છે તેને અનુભવમાં આવે છે. આ વાત બીજી કઈ રીતે કહીએ? જે જાણે એ માણે, અને જાણે તે જાણે, બીજા એને જાણે એ વાત રહેતી. ભલે અમે ગમે તેટલા વખાણ કરીએ અને ભલે સમજ્યા વગર કોઈ જીવ ગમે તેટલી એની વાહ વાહ કરે, પણ જાણે તે જાણે છે, જાણે છે તેને અનુભવમાં આવે છે, તેને જાણ્યું છે. બાકી જાણ્યું નથી. બાકી તો ચોરને જઈને જેમ એક કૂતરો ભસે, સમ્યજ્ઞાન દીપિકામાં આવે છે ને, બીજી શેરીના ભસવા લાગે. ચોરને જોયો નથી, પણ એને ભાષા ઉપરથી ખ્યાલ આવે છે કે આ કૂતરો ચોરને જોઈને ભસે છે, તો બધા સરખું જ ભસે. એને જાણે ચોર દેખાતો હોય એને ભસે ને, એવી જ રીતે ભસે, એટલે બેના ભસવામાં તફાવત દેખાય નહીં. પણ એ કે જોયો છે એ બરાબર જોયો છે, નથી જોયો એ નકલ કરે છે, એમાં કાંઈ જોવાનો ભાવ આવી શકે નહીં. જે જાણે છે તેને અનુભવમાં આવે છે, તેને કોઈની ઉપમા લાગુ પડતી. એવા શુદ્ધ ચેતન તત્વને કોની ઉપમા આપવી? જગતના કયા પદાર્થની ઉપમા આપવી? એ કોઈ પદાર્થની ઉપમાને એ લાયક નથી એવું જે આ અનુપમ તત્વ છે, એને શું ઉપમા લાગુ પડે? લાગુ ન પડે તેથી તેને અનુપમ કહીને રહી જવું પડે. ઉપમાને સરખામણી આપીને કેવી રીતે કહેવું? કોઈ એમ કહે કે જ્ઞાન નો સમુદ્ર ને સાગર છે આત્મા, પણ સમુદ્ર ને તળિયું છે ભલા માણસ, આને ક્યાં સ્વભાવ ને તળિયું છે? સ્વભાવ ને તળિયું છે એટલે બધી ઉપમા એમાંથી કોઈ ઉપમા એને લાગુ પડતી.